તારીખ 13/6/1988 પૂજ્યબેન શ્રીના વચનામૃત બોલ નંબર 383 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 297
શરૂઆત તો કરી નાયક સ્વભાવ આપણને નિર્ણય કર્યો મોટી સૂર્યનો ઉપયોગ જે બહારમાં જાય છે તેને અંદરમાં સમજી લેવાય. બહાર જતા ઉપયોગને નાયકના અવલંબન રહે વારંવાર અંદર માસથી પૂરા કરવો તે શ્રી ગુરુ પહોંચવાનો રાજમાર્ગ છે. ધન્યવાદ. શું કહે છે શ્રી ગુરુ એટલે કલ્યાણ, શ્રીપુરી એટલે સિદ્ધાલય, શ્રીપુરી એટલે મોક્ષ, આત્માને નિર્વાણમાં જવાનો રાજમાર્ગ એટલે કે એકમાત્ર પારમાર્થિક માર્ગ, વાસ્તવિક માર્ગ આ છે કે પ્રથમ પોતાના જ્ઞાયક સ્વભાવી આત્માનો નિર્ણય કરવો, નિશ્ચય કરવો. સંસારની ટીકામાં દ્રવ સ્ત્રોતના અવલંબન વડે એમ કહ્યું છે, દ્રવ સ્ત્રોતના અવલંબન વડે જ્ઞાન સ્વભાવી આત્માનો નિર્ણય કરવો. નાયક સ્વભાવ જ્ઞાન સ્વભાવ ગ્રહ સ્વરૂપ એટલે જ્ઞાનીની માણી સત્સંગ અથવા સત્શાસ્ત્રમાં ગ્રહ સ્વરૂપ મળે છે, ગ્રહ સ્વરૂપનો સંયોગ થાય છે, મળે છે એટલે સંયોગ થાય છે. એટલે કે જે ગ્રહ સ્વરૂપ શુદ્ધાત્માને દર્શાવે છે, જે માણી શુદ્ધાત્માને કહે છે તેને તે કથન દ્વારા કહેનારની સૂચના દ્વારા કહેનારના માર્ગદર્શન અનુસાર આ બધું એમાંથી નીકળે છે. એટલે કે પોતાની મોટી કલ્પના એની સ્વચ્છંદ કરીને નહીં પણ દ્રવ સ્વરૂપના આલંબન વડે એટલી વાત લીધી છે. એમાં અમર્મ છે કે આ જગતમાં આત્માના મૂળ સ્વરૂપને શુદ્ધાત્મ તત્વને પણ કહેનાર હોય, બતાવનાર હોય તો તે અનુભવી પુરુષોની વાણી છે, જેને પોતાના પરમ સ્વરૂપનો અનુભવ થયો છે, પરમેશ્વર તત્વનો અનુભવ થયો છે, એમની જ વાણી તે દર્શાવી શકે છે. એને દર્શાવવા માટેની જે કથનની અંદર અપૂર્વ ભાવ સહિતનું જે કથન હોય છે એવું કથન કોઈ બીજા એવું શીખી લે તો પણ ના આવે. આટલો ફરક છે જ્ઞાની અનુભવીની વાણી અને બીજાની વાણીમાં આટલો ફરક છે. એ જ એકમાત્ર દર્શાવી શકે છે, એ પણ એની અંદર આવી જાય છે. અને જેમણે અનુભવીને કહ્યું દર્શાવ્યું આત્મસ્વરૂપ, એ પ્રમાણે તું પ્રયત્ન કર, એ પ્રમાણે પ્રથમ તું નિર્ણયની દિશામાં પ્રયત્ન કર, અને નિર્ણય કર્યા પછી અનુભવની દિશામાં તું પ્રયત્ન કર, એમ અહીંયા કહેવું છે. તો ત્યાં જ્ઞાન લક્ષણ મળે, જ્ઞાન સ્વભાવે આત્માનો નિશ્ચય કરવો, એની વાત પાછળથી આચાર્ય ભગવાનની પરિશિષ્ટમાં એ વાતને પ્રશ્ન ઉત્તર રૂપે ચર્ચીને વધારે ચોખ્ખી કરી છે. જ્યાં સુધી ચાલતા જ્ઞાનોથી ગુરુ જ્ઞાન લક્ષણમાં, જ્ઞાનના પર્યાયમાં જ્ઞાન સ્વભાવ શું છે એનો ભાવ ન ભાસે ત્યાં સુધી ત્યાં સંશોધન કરવું, એ પણ જ્ઞાન લક્ષણથી આત્મા જણાય છે એમાં કહેવા ધારે છે. અને આત્માનો નિર્ણય કરવા એટલે આત્માને ઓળખવા માટે, એ સિવાય બીજો કોઈ અન્યથા બીજો કોઈ પ્રયત્ન કરવો એ વ્યર્થ પ્રયત્ન છે, ન કરવો જોઈએ. અથવા બીજા કોઈ પ્રયત્નથી ઓળખાણ નહીં થાય એમ પણ કહેવા માંગે છે. એટલે કે એક જીવના પુરુષાર્થને વેડફાટો અટકાવવા માટેની સૂચના મળી ગઈ. વસ્તુ ખોવાની હોય તો ક્યાં ગોઠવી, આખી દુનિયા પડી છે, ક્યાં ગોઠવી, ક્યાં તો ખબર જ નથી ક્યાં ખોવાની છે. તો એટલી બધી જગ્યાએ ગોતવાના વિકલ્પો આવશે કે ખરેખર જે જગ્યાએ ગોતવી જોઈએ એ ગોતવા એ જગ્યાએ ગોતવાનું રહી જશે એવો સંભવ છે. અહીંયા એવી પરિસ્થિતિ ઉત્પન્ન થાય માટે એમ કઈ દીધું કે અહીંયા વસ્તુ અહીંયા છે, શોધ તારે જો શોધવી હોય તો વસ્તુ તારા જ્ઞાન લક્ષણથી ઓળખાય એ જગ્યાએ તારે શોધ કરવાની છે. એટલે એનો બીજી જગ્યાએનો પુરુષાર્થ અને સમય બચી જાય છે. આટલી એ વાતની અંદર મર્યાદા ઊભી થઈ જાય છે. બીજું શોધ દ્રષ્ટાંત આપતા કે સોય અજવાળે થવાની છે, અજવાળે ન જડે એટલે લાવો હવે અંધારામાં ગોતીએ એવો કોઈ પ્રયત્ન કરે તો એ પ્રયત્ન કેટલો ગૂંધરેલો છે એ જેમ સમજી શકાય એવું છે. સોય એટલે એક સૂક્ષ્મ વસ્તુ છે કે જે જલ્દી ખોવાયા પછી નજરે ચડતી નથી. એટલે દ્રષ્ટાંતમાં સોયનું દ્રષ્ટાંત લીધું. અજવાળે ખોવાણી છે એટલે આત્માનો સૂક્ષ્મ સ્વભાવ જ્ઞાનના પ્રકાશમાં છે, જ્ઞાનના અજવાળામાં જ્ઞાયક સ્વભાવ છે, રાગના અંધારામાં જ્ઞાયક સ્વભાવ નથી. એટલે તું પ્રકાશમાં ખોવાયેલી સોયને પ્રકાશમાં શોધ, ત્યાં ન જડે તો અંધારામાં ગોતવા જઈશ નહીં. કેવી રીતે મળશે? એક તો અંધારું છે, બીજું ત્યાં સોય નથી, ત્યાં વસ્તુ છે નહીં, અને વસ્તુને શોધવા માટેનું સાધન પણ ત્યાં છે નહીં. તો એ પ્રયત્ન તો તારો નકામ હશે, તારી શક્તિ અને સમય બગડશે, એ સિવાય એનું કોઈ ફળ આવશે નહીં. એટલે ત્યાં એ વાત લીધી છે, એ વાત ચાલી છે આપણે ભૌતિક વિજ્ઞાનના રિસર્ચમાં અને આ રિસર્ચમાં સગવડતા છે. ત્યાં તો આમ થાય એવી વાત નક્કી થયેલી સામે દેવામાં આવતી નથી, એ તો શોધવી પડે છે અને પ્રયોગો કરીને. અહીંયા પ્રયોગ સિદ્ધ વાત એની વ્યાખ્યા સહિત અને પ્રયોગની વિધિ સહિત બતાવવામાં આવે છે. પ્રયોગ પોતાને કરવાનો બાકી રહે છે કે તપાસ જ્ઞાનનું લક્ષણ નિરાકુરતા છે કે નહીં, પછી નિરાકુરતાનું લક્ષણ સુખ છે, પણ તપાસ પર કે જ્ઞાનમાં કસાયની આકુરતા છે કે નહીં, કે જ્ઞાન પોતે કસાયના અભાવ સ્વભાવે હોવાથી જ્ઞાન નિરાકુર સ્વભાવે છે, માત્ર જાણવું એટલું જ એનું કાર્ય છે અને એ સિવાયની આકુરતા એમાં નથી. રાગ આકુરતા સ્વભાવે છે, એમાં સકસાય પણ હોવાને લીધે એમાં આકુરતા છે. તો સ્પષ્ટ કહેવામાં આવે છે, હવે જોવું તપાસનું એ પોતાને છે, પણ અનુભવ સિદ્ધ વાત દેવામાં આવે છે, દર્શાવવામાં આવે છે અને કેવી રીતે આગળ વધવું એ પણ બતાવવામાં આવે છે. કાર્ય પોતાને કરવાનું છે, એટલું તો ઓછામાં ઓછું આત્માથી સમજે છે કે કાર્ય તો મારે જ કરવાનું છે, દર્શાવનાર કોઈ મારું કાર્ય કરે એ અપેક્ષા એને હતી. પોતાના જ્ઞાનમાં પોતાની તપાસ, એટલે પોતાનો સ્વભાવ શું છે એ અપૂર્વ જિજ્ઞાસા એ કરીને ફળવાની વાત છે, ખોજ કરવાની વાત છે, અંતર શોધ કરવાની વાત છે. એનું અવલોકન કરવું, તપાસવા માટે જોવું છે કે આ જ્ઞાન નો અનુભવ થઈ રહ્યો છે કે નહીં. અત્યાર સુધી રાગ અને રાગના વિષયભૂત પદાર્થ અનુભવમાં આવી રહ્યા છે એમ અનુભવમાં લાગતો હતો. અનુભવમાં શું લાગતું
હતું
કે મને રાગ અનુભવાય છે અને રાગ અનુસાર બીજા રાગના વિષયભૂત બાહ્ય પદાર્થો છે એનો અનુભવ મને થાય છે, સારા લાગે છે અથવા ખરાબ લાગે છે. અહીંયા એની ના પાડી એની એવો જે તારો અનુભવ છે એ ભ્રાંતિ છે, વાસ્તવિકતા એ એવું બનતું નથી. કહેનાર એમ કહે છે કે તને તારા જ્ઞાનનો અનુભવ થઈ ગયો છે અને તને જે એમ લાગે છે કે રાગ અને રાગના વિષયભૂત પદાર્થનો અનુભવ થઈ રહ્યો છે એ તો જ્ઞાનમાં પ્રતિબિંબિત થયેલા ભાવો છે, આકારો છે, પણ એમ થઈ શકતું નથી. પ્રતિબિંબ થાય છે, અનુભવ નથી થતો. પ્રતિબિંબ થાય છે ત્યારે જણાય છે, અનુભવાતું નથી, વેદાતો નથી, લાડવો ખાઈ શકાતો નથી. લાડવાના બળપણનું જ્ઞાન થઈ શકે પણ લાડવો ખાઈ ન શકાય. કોઈ ચેતન પદાર્થ અચેતન પદાર્થને ખાઈ જાય, પરમાણુઓને ખાઈ જાય, એ કેવી રીતે બને? ખાઈ તો ન શકે પણ વેદી પણ ન શકે એમ કે. આ વિષય થોડો સૂક્ષ્મ છે, જરૂર કે કેમ વેદી ન શકે? વેદન તો આવે છે, તો કે લાડવાનું વેદન નહીં, શરીરની પીડાનું વેદન પણ એ જ સ્થાને છે. બરોબર, વેદી ન શકાય શરીરને, વેદી ન શકાય, અનુભવી ન શકાય. હવે તપાસવાનું એટલું રહ્યું કે જ્યારે અનુભવના દ્રષ્ટિકોણથી આ વિષય સામે આવે છે ત્યારે મારા જ્ઞાનમાં મને શેનો અનુભવ થઈ રહ્યો છે, આ વિષય અનુભવના દ્રષ્ટિકોણથી તપાસવાનો છે, અનુભવવાનો છે. વિશેષ સૂચના એ આપે છે કે અનુભવને જો એને સૂક્ષ્મ દ્રષ્ટિ કરીને વધારાની સૂચના છે. નિર્ણય થઈ શકે એટલા માટે કે સૂક્ષ્મ દ્રષ્ટિ કરીને અંતરંગમાં, જ્ઞાનના અંતરંગમાં સમજો કે તને શેનો અનુભવ થાય છે, અથવા અનુભવના સૂક્ષ્મ દ્રષ્ટિકોણ દ્વારા હું તારા જ્ઞાનના અંતરંગને જો, જ્ઞાનના અંતરંગને જો. જ્યારે એ વાત સામે આવે છે કે જ્ઞાનના અંતરંગને જોવાની, ત્યારે એ પ્રશ્ન થાય કે અંતરંગ એટલે જ્ઞાનનું અંતરંગ એટલે શું, અને પ્રતિપક્ષ ભૂતોનું જ્ઞાનનું બાહ્યંગ બહિરંગ એટલે શું. કે એક જ જ્ઞાનના બે અંગ બતાવ્યા હશે, એટલા માટે થોડો સૂક્ષ્મ થાય છે. કે જ્ઞાનમાં ઉત્પન્ન થતો જે જ્ઞાનકાર ગુરૂપ ભાવ છે, જે જ્ઞાનનો, તે જ્ઞાન પર્યાયનું બહિરંગ છે. અને માત્ર જ્ઞાન એવું જે જ્ઞાનનું સામાન્યપણું છે, એ જ્ઞાનનું અંતરંગ છે. તો તમે તારા સામાન્ય જ્ઞાનનો અનુભવ જે થઈ રહ્યો છે એના ઉપર ઉપયોગનું રૂપને જે તે પદાર્થને જાણવા માટે જે તે પદાર્થ ઉપર ઉપયોગ મૂકે છો. આપ વાંચવું છે ત્યારે પુસ્તક ઉપર ઉપયોગ લઈ જાય છે, સાંભળવાના શબ્દો જે અવાજ રૂપે છે એના ઉપર ઉપયોગ મૂકે છે, ઉપયોગને લઈ જાય છે. તો જે તે નિર્ગુણ પદાર્થને જાણવા માટે તું ઉપયોગને ત્યાં લઈ જશો, જ્ઞાનના વેપારને એ બાજુ લઈ જશો, તો હવે તને એમ કહે છે કે તું બાહ્ય પદાર્થમાં તો તારે આ પ્રેક્ટિસ કરી છે, હવે તારા ને તારા જ્ઞાન ઉપર તારા જ્ઞાનના ઉપયોગને લઈ જાય. તારા જ્ઞાનમાં જે જ્ઞાનનું અંતરંગ વિદન ભૂત સ્વભાવ વાળો છે, જ્ઞાનનું જે સામાન્ય અંગ છે, જ્ઞાન સામાન્ય છે, એ સ્વયં પોતે જ વેદક સ્વરૂપે છે, વેદનભૂતનો સ્વભાવ છે. જો તું ઉપયોગને ત્યાં લઈ જઈશ તો જ્ઞાનના જ્ઞાનનું વેદન શું એ તમને સમજાશે. ઊંટી દશામાં, ઊંટી દશામાં ઓળખવામાં એથી ઉલટું કરવાનું છે કે બહિરંગ છે એને ગણું કર અને અંતરંગને મુખ્ય કર, અથવા જેને જાણવું હોય એના ઉપર ઉપયોગ લઈ જવો એનો અર્થ જ એને મુખ્ય કરવું છે. હવે જ્યાં સુધી એ કાર્ય તને તારા પરિપૂર્ણ આત્મ સ્વભાવને વિશ્વાસપૂર્વક ઓળખને ત્યાં સુધી તારે એ કાર્ય કરવાનું છે. બરાબર. નાયક સ્વભાવે આત્માને ઓળખવા માટે તારા જ્ઞાનના ઉપયોગને એના ઉપર તું લઈ જા, ચાલતા ઉપયોગને તો સ્વયંને એના ઉપર લઈ જા.
લીધા તમે સ્વરૂપ આવી જશે
પછી આનંદ વિશે તો અનુભવ આવશે, પછી છે ઓળખવાનો એક સ્ટેજ છે, એ સ્ટેજની ચર્ચા વિચાર ચાલે છે. કે પ્રથમ તો જ્ઞાન સ્વભાવે આત્માને ઓળખવા, નિર્ણય કરવો એટલે ઓળખવો, એ ઓળખવા માટે એને જ્ઞાન સિવાય બીજો કોઈ ભાવ કે બીજું કોઈ ક્ષેત્ર એને પસંદ કરવાનું નથી, એટલે ત્યાં બીજી શોધ કરવાની નથી, અને ચાલતા જ્ઞાનને પોતામાં જ જોવાનું છે. જ્યારે ચાલતું જ્ઞાન પોતાને જોવા પ્રેરાય છે ત્યારે એને બીજા અન્ય જ્ઞાનો સાથેનો સંપર્ક ન રહ્યો, અન્ય જ્ઞાનો સાથેનો એનો સંપર્ક છૂટ્યો, બીજા ગુણો ઉપર જે ઉપયોગ જતો હતો એના બદલે જ્ઞાનની મુખ્યતામાં જ્ઞાનની પ્રધાનતામાં એટલે સ્વયંની મુખ્યતામાં સ્વયંની પ્રધાનતામાં પોતે પોતાની કરે છે કે આમાં મારો સ્વભાવ શું છે. સ્વભાવ પોતે સામાન્ય સ્વરૂપે હોવાથી અને જ્ઞાનનું અંતરંગ જે જ્ઞાન સામાન્ય એ પણ સામાન્ય સ્વરૂપે સ્વભાવ સદ્રશ હોવાથી બહુ અલ્પ પ્રયાસમાં ઓળખાય છે. અલ્પ પ્રયાસ કઈ અપેક્ષાએ છે કે સમૂહ દર્શનમાં પુરુષાર્થ ઉત્પન્ન હોય છે ત્યારે સમૂહ દર્શનની પ્રાપ્તિ હોય છે અને તેની તેથી આગળ આગળની સાધક ભૂમિકામાં પણ ઘણો પુરુષાર્થ ઉત્પન્ન હોય છે ત્યારે તે દશાની ઉપલબ્ધિ અથવા પ્રાપ્તિ હોય છે. અહીંયા એના પ્રમાણમાં બહુ અલ્પ છે કેમ કે આ તો એની શોધ કરે છે. ફરતો થાય તો પ્રકરણ જુદું છે. આખી દિશા બદલાય છે એટલો મોટો ફેરફાર છે. અહીંયા શું છે કે જ્ઞાનના ઉપયોગની જે દિશા છે એ દિશા બદલાય છે એટલો ફરક છે. એ મોટો ફરક છે. ફરક જરૂર મોટો છે પણ છતાં વિષય એટલો બધો ક્લિષ્ટ નથી, એટલો બધો કઠણ નથી, અઘરો નથી કે કોઈ અપૂર્વ પુરુષાર્થ કરે ત્યારે ઓળખાણ થાય એવી વાત નથી. નિર્ણય કરવામાં એટલું બધું નથી. ફક્ત એ પ્રકારે પોતે કાર્ય કર્યું નથી એટલે કાર્ય કરવાની રીત અજાણી લાગે છે, કામ અજાણ્યું લાગે છે. પૂરી કર્યું નથી એટલે અજાણ્યું કામ લાગે છે અથવા પોતાને હજી સુધી એ કામ કરતા આવડ્યું નથી માટે એ કામ વિશે એને કોઈ એવી કલ્પના નથી કરી લેવા જેવી કે આ કોઈ એવું કામ છે કે ન થઈ શકે કે બહુ કઠણ છે એવી કલ્પના કરીને આડ મારવા જેવી નથી. એટલી વાત છે એમાં. કરવા ધારે એક લક્ષ્ય, કરવા ધારે એક લક્ષ્ય એટલે શું કે આ કરવું છે એમ કરવા ધારે. એક વખત ઓળખાણમાં નહીં આવું ત્યાં સુધી અનુભવની દિશામાં એક ડગલું પણ આગળ વધાય એવું નથી. જ્યારે આ વાત ચોક્કસ છે ત્યારે આ કરવું જ છે એવું એને કરવા માટેનો એક લક્ષ થઈ જાય તો બીજું બધું લક્ષની અંદર છૂટી જાય અથવા ગૌણ થઈ જાય બીજું બધું અને તો કાર્ય સુગમ છે. ક્યારે સુગમ છે કે એક લક્ષ કરે ત્યારે. અને જો એક લક્ષ ન કરે તો વિટમણાઓ ઘણી છે, તો ઘણી વિટમણાઓ છે. એ વખતે વિટમણાનું થોડું વર્ણન કર્યું છે નિર્ધાન દર્શનની શરૂઆતમાં એ વાત કરી છે. એક તો આ કાળમાં આયુષ્યનું પ્રમાણ અલ્પ છે, આ વિટમણા છે, વખત થોડો છે. કયો મનુષ્ય કઈ ઉંમરે આયુષ્ય પૂરું કરશે એ વાતને પ્રાય કોઈને ખબર નથી. ને બહુ નાની ઉંમરમાં પણ દેહ છોડે છે અને કોઈ પણ ઉંમરમાં દેહ છોડે છે. પણ પૌરાણિક કાળની અપેક્ષાએ આ કાળનું આયુષ્ય ઘણું થોડું છે. ભગવાન ઋષભદેવ સ્વામીનું આયુષ 84 લાખ કરોડ પૂર્વનું છે. પ્રથમ આદિનાથ્ય ભગવાન મહાવીર સ્વામી અંતિમ તીર્થંકરનું આયુષ ફક્ત 72 વર્ષનું છે. 100 પણ નથી પૂરા. 100 માં 28 ઓછા કાળાંતરે આયુષનો કેટલો ફેર પડે છે. હજી તો પેલા ચોથા આરાના પ્રારંભમાં છે, આ ચોથા આરાના અંતમાં છે. હજી 5મો આરો નથી બેઠો. પાંચમારામાં 100 ને 100 થી ઉપર જનારા કોક કોક હોય છે. ભગવાન મહાવીર સ્વામીનું આયુષ 72 વર્ષ. એક વિટંગના એ છે કે મનુષ્ય ગતિનો આયુષ્યનો કાળ અલ્પ છે. નંબર ગણી ગયો કેટલા લીધા છે. બીજું કે કાળના પ્રમાણમાં આયુષ ઓછો હોવા છતાં અનિશ્ચિતતા ઘણી છે. દેવગતિ જેવું નથી કે આટલું તો મિનિમમ, 10,000 વર્ષ તો ઓછામાં ઓછું હલકામાં હલકા દેવનું આયુષ હોય. 10,000 વર્ષ પહેલા દેવગુરુ પર્યાયને છોડવાનો પ્રશ્ન ઉપસ્થિત નથી થતો. અને આ તો અપર્યાપ્તિ કાળમાં ચાલ્યો જાય, પર્યાપ્તિ ન થાય. પર્યાપ્તિ અપર્યાપ્તિ ખબર છે શું? એક ગતિમાંથી બીજી ગતિમાં આવે માતાના ઉદરમાં, અને એના પ્રથમ જે 5 ઇન્દ્રિયના રજકણોની પ્રાપ્તિ સૂક્ષ્મપણે થાય એ પહેલા એમ આયુષ પૂરું થઈ જાય. એટલું ન પૂછો આયુષ બાંધ હોય ત્યાં ત્યાં મરી જાય. ગર્ભમાં ગર્ભમાં 5 માં લઈને કોઈ પણ સમયે મરે, કોઈ પણ સમયે એનું આયુષ પૂરું થાય, એટલી અનિશ્ચિતતા છે. એક તો ઓછું છે, અનિશ્ચિતતાથી ગ્રહાયેલું છે. આ એક બીજી વિટમના છે. ઉત્પન્ન થવાનું સ્થાન હોય એના કર્મ અનુસાર ત્યાં ઉત્પન્ન થાય. વચ્ચેનો સમય કોઈ વાર 1 સમયનો, કોઈ વાર 2 સમય, ત્રીજો સમય તો ઉત્પન્ન થઈ જ જાય. અનિશ્ચિતતા છે. ત્રીજું, આ કાળની અંદર વ્યવહારિક જીવન નિર્વાહની મોટા ભાગના મનુષ્યોને વિટમણા છે. ઉદર પોષણ આજીવિકા જેને કહે છે એના માટે મોટા ભાગના મનુષ્યો છે એને બહુ સમય આપવો પડે છે. એ મૃત્યુભર માણસોને મૂકી દેતા લગભગ સમય અને શક્તિનો વ્યય ઉદર પોષણની પ્રવૃત્તિ અર્થે કરવો પડે છે. આ એક વિટમણા છે. એટલે આયુષ્યનો બહુ ભાગ વ્યતીત કરવો પડે છે. ગણિતનો વિષય લઈએ કે એક માણસને 90 વર્ષનું આયુષ છે, આપણે મેક્સિમમ લઈ લઈએ જ્યાં 1% માણસો માંડો હોય છે, તો એના બાળપણના વર્ષો તો અનુસરણ સમજમાં જાય છે. 15 વર્ષ તો ઓછામાં ઓછા કાઢી નાખો. કેટલા હાથ માર્યા? 75 વર્ષ હાથ માર્યા. હવે 15 નો સમય કાઢી નાખો એટલે ઓછામાં ઓછા 35 વર્ષ તો કાઢી નાખો. અડધો અડધ આપણે ન કરો તો 30-35 વર્ષ તો કાઢી નાખો પડશે. હવે કેટલા હાથ માર્યા? 40 વર્ષમાં એમ 6-7 કલાક નહીં ગણી, એમ 8 કલાક ધંધાના લઈ લ્યો તો બીજા કેટલા કાઢવા પડે? કેટલા કાઢવા પડે? આઠ ને છ, 8 ને 7, 15, 24 માંથી 15 કલાક તો એને બીજો કોઈ ઉપયોગ જવાનો પ્રશ્ન નથી. બાકીના કલાકના વર્ષોમાં એમાં એને આહાર લેવો 2 વખત 3 વખત અને બીજી શરીરની પ્રક્રિયાઓ, નાવું ધોવું, લેટ્રિન, આ તે સગા સંબંધીનો વ્યવહાર, બીજું ત્રીજું લૌકિક વ્યવહાર, લગ્ન પ્રસંગો, બીજું ત્રીજું કુટુંબના પ્રસંગો, આ બધું મૂકવાનો સરવાળો. 90 વર્ષની અંદર એની પાસે નિવૃત્તિનો સમય કેટલો? એ નિવૃત્તિના સમયમાં એના ઉપયોગની નિવૃત્તિ કેટલી? ચિંતાથી ગ્રસ્ત નથી એવો સમય કેટલો? એટલા માટે મોટા ભાગના માણસો એમ કે છે કે તમે આ બધી વાતો કરો છો પણ વખત ક્યાં છે અમારે? ક્યાંય અમને વખત જ મળેલું નથી. એટલે આવી વાત કાને પડેલા માણસો માંથી પણ બહુ ઓછા માણસો એટેમ્પ્ટ કરી શકે છે. એને ફરી ફરીને વિચારવા માટે આ તો ભેગા થવાનું છે. સ્વાધ્યાય તો એટલા માટે છે કે એક તો આ જીવ બહુ વિસ્ફોટ કરે છે, બીજી ચિંતા આડે આવે છે, અને આ જરાક વધારે ભાર દઈને કલાક બીજી ચિંતાથી નિવૃત્ત થઈને સ્મરણમાં લાવે. હવે એવા જે પ્રસંગો છે, હવે હજી વિતમના તો ભણી છે, આની અંદર આપણે હજી ભૂમિકા બાંધે છે, જે પ્રવૃત્તિના પ્રસંગો છે, આર્થિક પ્રવૃત્તિના અને વ્યવહારિક પ્રવૃત્તિના જે પ્રસંગો છે એ બધા અસત્સંગના પ્રસંગો છે.
બરોબર,
એવા છે
અસત્સંગ
કે આ આત્માને જે આત્મા સંબંધીનો આત્માર્થ સંબંધીનો સંગ જોઈએ એની વિરુદ્ધ દશામાં જીવને ઘસડી જનારા એ બધા. આ એક બહુ મોટી વિચાર છે કે જે સમય તો નથી એમની, પણ જે સમય બીજે જાય છે એ વિરુદ્ધ કાર્યમાં જાય છે અને એટલો ઉધારનું પાછું ખાતું ભારે થતું જાય છે. એટલું ખાતું આત્માની નજીક આવવામાં ભારે આ કાળનો વિષય પૂર્વે નહીં જાણેલો, નહીં પ્રતીત કરેલો, નહીં આરાધેલો એવો જે સન્માર્ગ જીવને પ્રાપ્ત થવો એ દુષ્કર છે તેમ સ્વાભાવિકપણે જણાય છે. તો પણ આ બધા એને ઓવરટેક કરીને વ્યવહાર છે, આટલી વિતમનાને ઓવરટેક કરી શકાય છે. તો પણ તેમ છતાં પણ જો કોઈ મોક્ષુ જીવને માર્ગ પ્રાપ્તિનો એકમાત્ર લક્ષ્ય હોય તો અસર છે. એકમાત્ર લક્ષ્ય હોય, લક્ષ્ય ધ્યેયના સ્થાને છે, સ્વરૂપ પ્રાપ્તિનું ધ્યેય હોય એક લક્ષ્ય હોય તો નિતર નહીં થાય. ગમે એટલો કાળ સ્વાધ્યાય કરે, ભલે નિવૃત્તિ લઈ લે, બીજા સમય ઓછો કરીને ગમે તેમ, પણ જો આ ધ્યેય નહીં હોય તો બધી વિટમણા ઉભી છે પાછી. એટલે આ મુખ્ય શરત છે, માર્ગ પ્રાપ્તિનું એકમાત્ર લક્ષ્ય હોય તો માર્ગ પ્રાપ્તિ અવશ્ય થવી સંભવે છે. ઘણું કરીને માર્ગ પ્રાપ્તિ થાય એટલી વાત નથી, લક્ષ્ય હોય તો અવશ્ય થાય. એવા લક્ષ્યવાળા મુમુક્ષુ જીવની મુમુક્ષુતાની દશા કેવી હોય એનું આ પ્રકરણ છે. અહીંથી પ્રકરણ લખવાની શરૂઆત કરી છે, આટલી ભૂમિકા બાંધીને પછી પ્રથમ પૂર્ણતાનું લક્ષ્ય ધ્યેય લીધું છે, ધ્યેય અનુસારની ભાવના લીધી છે, યોગની લીધી છે, જિજ્ઞાસા લીધી છે, નિર્ણય કરવાની ચિંતા લીધી છે, એ બધો પછી વિષય ત્યાં ચાલુ થાય છે. હા બરાબર, અશક્ય અનંતાએ પ્રાપ્ત કર્યો છે અને એ પોતાના જાતિના પોતાના જેવા જ જીવો છે, બીજી જાતિના જીવો નથી, પોતાના જ જેવા છે. એટલે અનંતાએ એવો કર્યો છે તો તારે નહીં થવાનો કોઈ પ્રશ્ન નથી. ફક્ત કઈ રીતે થાય છે સમજી લે અને તારા હિતને અર્થે એ બાજુ પ્રયાણ કર, આથી બીજી કોઈ વાત નથી. શું છે કે આત્માનું જે જ્ઞાન સામાન્ય છે એમાં જે આકારો ઉઠે પ્રતિબિંબ ના તે વિશેષ, એમ સામાન્ય ને વિશેષ એક ને એક સપાટીમાં બે ભાવ ઉભા થાય છે. જયારે વિશેષ છે ત્યારે સામાન્ય છે, સામાન્ય ચાલી જતું નથી કે નાશ થતો નથી, અથવા સામાન્ય વગર વિશેષ હોતું નથી. એટલે સામાન્ય જો કોઈ વિશેષ માત્રને જ લક્ષ્યમાં લઈએ તો સામાન્ય એને ખ્યાલમાં ન આવે એ બીજી વાત છે, પણ સામાન્યને જોવા ધારે વિશેષને ગૌણ કરીને, આકારને ગૌણ કરીને તો એને સમજાય છે કે સામાન્ય શું છે. જેવું જ્ઞાન સામાન્ય છે એવો જ સ્વભાવ છે. એટલે ઓળખવા માટે તર્ક વિતર્ક ને વિચાર ને લંબાવ્યો પડતો નથી, પણ એની સામે ભાવાત્મક ભાવ, ભાવાત્મક સ્વરૂપે ભાવ મોજુદ છે પોતાની જ્ઞાનની પર્યાયમાં. જ્ઞાન સ્વભાવ જ્ઞાન સામાન્યમાં મોજુદ છે, પ્રગટ છે. ગુરુદેવ શ્રી પ્રવચનમાં આ વિષયને સ્પષ્ટ એમ કહ્યું છે કે જેવો તારો જ્ઞાનની પર્યાયમાં તારો જ્ઞાન સ્વભાવ પ્રગટપણે વ્યાપેલો છે, એવો જ તારો જ્ઞાન સ્વભાવ ત્રિકાળી દ્રવ્યની અંદર પણ વ્યાપેલો છે. તે એવો જ છે,
એવો જ છે.
એટલે ત્રિકાળીમાં કેવો એનો વિચાર કરીને તારે નિર્ણય નથી કરવાનો, પણ એને જોઈને તારે નિર્ણય કરવાનો છે. વિચાર કરીને નિર્ણય કરવામાં વિશ્વાસ નથી ઉભો થતો, અને નજરે જોતા એનો વિશ્વાસ ઉભો થાય છે. આ વિશ્વાસની ફેર બદલી એનું નામ નિર્ણય છે. અને વિશ્વાસ ન ફરે ત્યાં સુધી વિચારથી કરેલો નિર્ણય તે યથાર્થ નિર્ણય એવું નામ પામતો. આ નિર્ણય નિર્ણયમાં ફરક છે, ખરેખર એ અનિર્ણય છે, નિર્ણય નથી. પણ કોઈ વાર ભ્રાંતિથી એમ લાગે છે કે ના ના બરાબર છે, હું એમ જ માનું છું, એમ જ કહું છું, એમ જ માનું છું, એમ જ વિચારું છું, મને એમાં કઈ ફેર લાગતો નથી. પણ જોયા વગર ભાવ ભાસતો નથી. એની અપૂર્વતા, એની અનંતતા, એની અદભુતતા અને એની મહિમા જે છે, તે એની મોટાઈ જે છે, એ મોટાઈ ભાસતી નથી. જ્યાં સુધી એની મોટાઈ ભાસતી નથી ત્યાં સુધી એની અધિકતા આવતી નથી. જ્યાં સુધી એની અધિકતા આવતી નથી ત્યાં સુધી બીજેથી રાગ અને રાગના વિષયભૂત પદાર્થથી અધિકતા આ જીવની ખસતી નથી. એટલા માટે તીર્થંકર ભગવાનની સ્તુતિનો ઉત્તર કુંકુંડાચાર્ય દેવે 30-31-32 ગાથામાં આપ્યો એમ કે જીતેન્દ્રિયો સ્વભાવ અધિક જાણે, અધિક શબ્દ ત્યાં એમાં એનો અધિકનો અધિકાય શબ્દનો અર્થ પણ થાય છે, ભિન્નતા પણ એવો એનો અર્થ થાય છે, જુદાપણો પણ એનો અર્થ થાય છે. બે લાગુ પડે છે, બે લાગુ પડે છે. પણ ભિન્નતા એટલે અધિકાય સહિતની ભિન્નતા, જીંછે ભીંછે એમ પેલા કરીને અધિકતા રહે ત્યાં સુધી જે એનું ઠેકાણે પડ્યું નથી. વિશ્વાસ બહુ મોટી વાત છે. એવો નિર્ણય કરીને એવો નિર્ણય કર્યા પછી મતિ શ્રુત જ્ઞાનનો ઉપયોગ હજી જે બહારમાં જાય છે તે હજી બહારમાં કેમ જાય છે, ઉદય છે. આવો નિર્ણય થયા પછી કાંઈ પૂર્વકર્મનો ઉદય તો ઉદય ચાલુ જ રહે છે, એના ક્રમ પ્રમાણે, એના ક્રમમાં એ કાંઈ ફેર નથી પડતો. અને ઉદય પ્રમાણે ઉપયોગ બહાર જાય છે તો એને અંદરમાં સમેટી લેવું. અંદરમાં સમેટી લેવું એનો અર્થ શું છે કે બહારના ઉપયોગો તે મનુષ્ય કર્મના ઉદય પ્રમાણે મનુષ્યને યોગ્ય પ્રગતિ માંગ્યો, કોઈને કોઈ બરાબર છે. તો અત્યાર સુધી એ પ્રકારની પ્રવૃત્તિ પોતે મનુષ્ય છે એમ માનીને ચાલી અને એમ વર્ત્યો. હવે નિર્ણય થતા શું ફેર પડ્યો કે એને હજી માન્યતા અનુભવથી બદલી નથી, શ્રદ્ધા નથી બદલી. હજી શ્રદ્ધા તો મિથ્યા શ્રદ્ધા છે. એટલે ઉપયોગ બહાર જતા એ જ માન્યતાથી, એ જ મિથ્યા શ્રદ્ધાથી હું મનુષ્ય છું એમ શ્રદ્ધાથી પ્રવૃત્તિ થઈ જાય છે. એ પૂર્વ શ્રદ્ધાનો ઉદય પણ પૂર્વકર્મ છે, એ શ્રદ્ધામાં પ્રવર્તે છે, એ પણ મિથ્યા શ્રદ્ધા જે દર્શનનું છે એનો પણ પૂર્વકર્મનો ઉદય છે એમાં જોડાય છે, અને બીજા પણ આઠ થી સાત પ્રકારના જે કર્મ છે, આઠ પ્રકારના ચારિત્રમુથી માંડીને એમાં પણ એ જોડાય છે.
બરોબર.
પણ એના જ્ઞાને કંઈક બીજું નક્કી કરી લીધું છે, નિર્ણયની અંદર એના જ્ઞાને એક બીજી વાત નક્કી કરી લીધી છે કે મેરીની હું તો સિદ્ધ સ્વરૂપ છું. કેવું છું કે હું તો પરિપૂર્ણ સિદ્ધ સ્વરૂપ છું, અને એ નિર્ણય એને વિશ્વાસથી કરેલો છે. અંતરંગમાં
વિશ્વાસ અનુભવ,
વિશ્વાસ અધૂરો નથી હોતો ક્યારે, પૂરા વિશ્વાસથી એને એ નિર્ણય કર્યો છે, એટલે ફટાફટ દઈને એનો નિષેધ કરે છે. માણસ નહીં, હું માણસ નહીં, હું તો આવો છું ને વળી આમ કેમ થાય છે, હું આવો છું ને વળી આમ કેમ થાય છે. એટલે ઉદયમાં જાય છે ને છટકી છટકી ને પાછો આ બાજુ આવે છે, આમ ને આ ને આ ને આ ને આ ને આ શરૂ થઈ જાય છે. જે ભાવ હતો મનુષ્યોચિત, જે પર્યાયમાં કર્મજનિત ભાવ હતો તે આ હું હતો. આ એની સાથે લડાઈ શરૂ થઈ, આ હું નહીં, આ હું નહીં, ફરી ફરીને આવે ને આ હું નહીં. જે ભાવોને પોતે સમર્થન આપતો હતો એ ભાવોમાં એનું સમર્થન તો ગયું પણ વિરોધ ચાલુ થયો. એટલું સમર્થન ખેંચી લીધું છે એટલું નથી, પણ વિરોધ ઉભો કર્યો છે, પોતે વિરોધી થઈ ગયો એની અંદર. એમના બહાર જતા ઉપયોગને પાછો વાળવાની એક પ્રયત્નરૂપ પ્રક્રિયા છે, પ્રયાસરૂપ પ્રક્રિયા છે. આ શું ચાલે છે કે એક પ્રયાસ ચાલે છે કે ઉપયોગ બહાર જાય છે એને હવે બહાર જવા દેવો નથી. ઉપયોગની અંદર બહાર જઈને જે મનુષ્યોચિત ભાવો થઈ રહ્યા છે એ પ્રકારમાં મારે જવું, એ મારું કાર્ય નહીં, હું એવો નહીં, હું એવો નહીં, એ મારું કાર્ય ફરજ ને ધર્મ
નહીં,
એમાં બધું આવી જશે. કે હું માણસ નહીં તો હું ઘરમાં કોઈનો સગો વાલો
નહીં,
અહીંથી શરૂઆત થશે. આ દેહ નો દેહ ધારે હું સગો નહીં, ત્યાંથી શરૂઆત કરવાની છે. ત્યાંથી કે આ શરીર નો સગો હું નહીં, અને શરીર મારો હગો નહીં, અમથું હગું નથી તો છોડી જવાનું છે, અને બીજા હેતા નથી કેમ કે એ છોડી જવાના છે. જગતમાં તકરાર થાય ત્યારે પોતાના હોય પોતાને ન છોડે, બીજા હોય છોડી દે, તો અમારા હગા છે જેવું અમારી આ રહ્યા એમ કે અહીંયા પછી તારું કોઈ હું નથી બોલ, તારું શરીર નહીં અને તારો પરિવાર પણ
નહીં,
ત્યાંથી શરૂઆત થઈ જશે. ત્યાં કઈ મારો એટલે એને લગતા જે પરિણામ છે એ પહેલા ફરજ માનીને કરતો હતો. કુટુંબ પરિવારના કાર્યો કરવા મારો ફરજ છે કે નહીં, સમાજના કાર્યો કરવા મારું ફરજ છે કે નહીં, કોઈ વાત નહીં. પછી ક્યાંય પણ એને ફરજ ધર્મ સમજીને કર્તવ્ય સમજીને કરવાનો પ્રશ્ન ન રહ્યો. જે તે સંયોગ વચ્ચે છે એ પૂર્વ કર્મનો ઉદય છે, અને મારો આત્મા કર્મ વિનાની ચીજ સાક્ષાત સિદ્ધપદ સ્વરૂપ જ છે, નિર્વાણ સ્વરૂપે જ છું, મોક્ષ સ્વરૂપે જ છું. એવા અવલંબનથી, જ્ઞાયકનું અવલંબન એટલે એવા અવલંબનથી, એટલે એવા આધારથી બહાર જતા ઉપયોગને વારંવાર અંદરમાં સ્થિર કરવાનો પ્રયત્ન વારંવાર કરવો, એટલે વારંવાર જોડ કરવું થાય છે. આધારનો આધારભૂત જે વિષય છે એ જબરદસ્ત સાક્ષાત સિદ્ધપદ હોવાને લીધે પરિણામને બહુ મોટું બેકિંગ મળે છે. માણસ ક્યારે જોર કરે છે? ઓફ મોટી હોય ત્યારે. આ મોટી ઓફ મળી, નિજ ભગવાનની ઓફ મળી, નિજ પરમાત્માની ઓફ મળી, એને એને આધારે એને જોર આવે છે, એ જોર આવે છે, સહજ જોર આવે છે, એને પ્રયત્ન કર્યો, એને પુરુષાર્થ કર્યો, એવી ભાષાથી બતાવવામાં આવે છે, એવા શબ્દોથી બતાવવામાં આવે છે. પણ એ થાય જ છે. જ્યારે કોઈ પણ માણસને ખબર પડે કે મારી પાસે ઘઉં છે, ત્યારે એનું બળ એને આવ્યા વિનાન રહે નહીં. જે પદાર્થો એને અડી શકતો નથી એનું એને જોર આવી જાય છે, તો પછી જે પોતાની જ અભિરુચિત છે, પોતાથી પોતાની અભિન્ન સંપત્તિ છે ગુણની, એનું જોર ન આવે તો બને જ કેમ? એનું તો બહુ મોટું જોર આવે છે. બધા ભૂમિકામાં પાતળા પડે, જિજ્ઞાસામાં પાતળા પડે છે. એને જ્ઞાન દર્શનમાં એ વાત દીધી છે કે અંતર ખોજ કરનાર આત્માર્થી, સ્વભાવને શોધવા નીકળેલો આત્માર્થી, જે જિજ્ઞાસાથી એની શોધ કરે છે, એમાં એના પાંચે ઇન્દ્રિયોના રસ ફિક્કા પડી જાય છે. પાણી પાતો બંધ થયું અને એ રસને લઈને જ્ઞાન મેલું થતું હતું, એ જ્ઞાનની મેલક બંધ થઈ, અને સ્વભાવે કરીને જ્ઞાન નિર્મળ હોવાથી એમાં પોતાના જ પોતાનો જ નિશ્ચય કરવો, એટલી ભૂમિકા તૈયાર થઈ. અહીં પ્રશ્ન વિચારવા જેવો છે કે જ્ઞાનમાં શા માટે પોતાના સ્વભાવ ભાવનું ભાષણ થવાનો નિર્ણય થતો નથી? કે જ્ઞાન મેળવું છે માટે શેને લઈને મેલું છે? કે કષાય રસ અને વિભાવ રસ ને લઈને મેલું છે? એ વિભાવ રસ કેમ જાય? કે કષાય રહીત સ્વભાવની ખોજ માત્ર કરીને ત્યાં એ રસ જાય. શોધખોળના કાળની અંદર, અન્વેષણ કાળની અંદર એ રસ ખતમ થાય છે. હવે એ સુગમતા છે કે નહીં એમ કયો? હવે કઠણ છે કે સુગમ છે? ખોજ કરવા જતા આટલો માર્ગ મોકળો કર્યો કે તારે નિર્ણય કરવા નીકળ્યો છે ને, એટલે નિર્ણય કરવાની તારી ભૂમિકા તૈયાર આપું તને. પણ સાચા હૃદયથી, સાચી દાનતથી ખોજ કરવાનું કરવું જોઈએ. એક માત્ર લક્ષણ હોય તો આ શરત છે, તો ખોજ થવી બહુ અઘરી નથી. ખરેખર એ વાત એમ છે કે ખોજ થવી એટલી અઘરી નથી, પણ એક લક્ષણ હોવો જોઈએ, અને એ લક્ષ્યની ખોજમાં એના કષાય રસૂલી જવા, ગુહા વસૂલી જવા જોઈએ. પૂર્વ કર્મને અનુસાર પાંચે ઇન્દ્રિયના વિષયો સામે આવશે, જે તે કાળે ખાવાના કાળે આહાર લેશે, આત્માર્થી જ્યાં ભૂખ લાગે આહાર કરવા બેસે, પણ એનું લક્ષ્ય ક્યાંક જોઈએ છે. ખાવામાં એનું ચિત્ત નહીં હોય, એનું ધ્યાન નહીં, ખોજ કરતો છે કે આ ગળપણ છે કે આ ખારું ખાટું છે, જે કાંઈ રસોઈ હોય એમાં જ્ઞાનને શેનો અનુભવ થાય છે? આ ઠીક છે ને અઠીક છે એનો અનુભવ છે કે જ્ઞાન એ જ્ઞાન છે કે એ રાગ છે? રાગ છે એમાં જ્ઞાન છે? જ્ઞાનમાં રાગ છે કે નહીં? શું છે આ બધું? છે એક શોધ કરવા જાય, તપાસ કરવા જાય તો આ બહુ મજાની વાત છે. એ રીએ જ નહીં, એક વખત ટ્રાય કરીને કહેજો. પણ હવાજ જો જવા માટે તો વાત છે, નહીતર તો માણસ ફરિયાદ કરે કે શું કરીએ ભાઈ, એવો સરસ સ્વાદ આવે છે કે એ વખતે બીજું કઈ સાંભળતું નથી. ત્યારે એમ કે છે કે તને તને સ્વાદ જ ન સાંભળે એવી પરિસ્થિતિ કરી શકાય છે, અને એ સ્વાદ ગયો જાય તો જ એનો રસ ગયો જાય, સ્વાદ અંગેનો તો જ એનું જ્ઞાન નિર્મળ થાય. નિર્ણય કરવા માટે જે નિર્મળતા જોઈએ એ તો ત્યારે જ થવાનું છે. અને સ્વાદ તો તે અનંતકાળ લીધો, હાલ કેટલો લીધો, લાવને કેટલો સંભળો કર્યો છે સ્વાદનો, અનંત કવા અનંત અનંત વાર અનંતકાળ સુધી તે સ્વાદ લીધા કર્યો, કેટલીક મૂડી ભેગી કરી સ્વાદને. અરે અતૃપ્તિ વધી છે, અતૃપ્તિની હોળી ઊભી છે, તૃપ્તિ થવાનો પ્રશ્ન જ નથી. ખાલી ને ખાલી
ગમે એટલું નાખ્યું ખાલી ને ખાલી જ રહ્યો છો તું તો, અને ખાલી જ રહેવાનો છો, કેમ કે એનાથી ભરાવાનો પ્રશ્ન નથી. તો હવે કઈક અનંત પ્રકારના દુઃખ થી છૂટવું હોય તો આ એક રસ્તો છે, આ એનો માર્ગ છે. એનું આકર્ષણ ઉભું થાય છે, પોતે આવો માન છે એને ભાસતા એ માનતાનો અસર માંથી પોતે મુક્ત નથી થતો, એ માનતાની અસરમાંથી પોતે છૂટો નથી થતો. એમાં ને એમાં એ અસરની અંદર ઉદય ભાવથી એ વારંવાર પાછો વળે છે, અને એનો એ સંબંધીનું જોર વૃત્તિગત પામે છે. એને પુરુષાર્થ કહે છે. એ પુરુષાર્થ કોઈ અપૂર્વ તબક્કામાં વધતો વધતો પ્રવેશ કરે છે ત્યારે એક વાર ઉદય ભાવની જે શંખલા હતી, સાંકળ હતી, એની એક કડી તૂટી જાય છે. એક ક્ષણ માટે ઉત્પન્ન થતા બંધ થાય છે, ઉદય ભાવથી જુદો પડીને ઉપક્ષમ ભાવમાં આવી જાય છે. ત્યારે ઉપક્ષમ સમય દર્શનને પામ્યો. પાછા ક્ષણ માત્રના બીજા ઉદય ભાવના વિકલ્પો શરૂ થશે, પણ સાંકળનો એક મુકોડો તૂટ્યો એટલે આખી સાંકળ તૂટી ગઈ. પછી તો આટા જ ખોલવાની વાત રહી, ગમે એક મકોડો તૂટ્યો એટલે પછી તો જે એના આટા મારેલા છે હાકળના એ ખોલવાના બાકી રહ્યા. બાકી હાકળ તૂટી એમાં એક મકોડો નથી તૂટ્યો. વ્યવહારે એમ કહેવાય છે કે હાકળ એને તોડી નાખી, એમ જ વ્યવહાર કહેવાય છે ને, હાકળ તોડી એમ કહેવાય છે. ખરેખર તો મકોડો એક જ તોડતો છે. એમાં અનાદિ ઉદય ભાવની શૃંખલામાં એક મકોડો તૂટે છે. એક ક્ષણ માટે ઉદય ભાવ બંધ થાય છે, એનો વિકલ્પ છૂટીને નિર્વિકલ્પ દશામાં આવે છે, એના અનાદિ સંસારની સાંકળ તૂટી ગઈ ત્યાંથી. પછી તો જે ચારિત્રના બંધનના આટા છે એને ખોલવાના બાકી, બાકી હાકળ તૂટી ગઈ છે એને હવે સંસાર નથી. અમૃતચંદ્ર આચાર્ય દેવ સમયસારમાં એને કહે છે કે સહી મુક્ત, એ તો મુક્ત જ છે, મુક્તિ થઈ ગઈ, દિગ્દર્શન થઈ ગયું એટલે એની એ મુક્તિ થઈ ગઈ. આ રીતે સ્વરૂપમાં કલ્યાણમાં સ્થિર થતા એ રાજમાર્ગ અથવા મુખ્ય માર્ગ એકમાત્ર માર્ગ છે. આ એક જ ત્રણ કાળે ત્રણ લોકમાં ઉપાય છે. નાયક આત્માની અનુભૂતિ હવે એનો વ્યાખ્યા કરે છે કે નાયક આત્માની અનુભૂતિ તે જ શિવપુરીની સડક છે અને તે જ મોક્ષનો માર્ગ છે. એને શાસ્ત્ર ભાષામાં સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ કહેવામાં આવે છે. અધ્યાત્મ ભાષામાં અનુભૂતિને મોક્ષ માર્ગ કહેવામાં આવે છે. એક અધ્યાત્મ ભાષા છે ને એક આગમ ભાષા છે. ઉપક્ષમ સમ્યક દર્શન થયું એ આગમ ભાષા છે, અનુભવ થયો તે અધ્યાત્મ ભાષા છે, તે જ મોક્ષનો માર્ગ છે. બીજા બધા હવે આ સિવાયની ઘણી વાતો છે એમ કે શાસ્ત્રની અંદર મોક્ષ માર્ગને જે કહેનારા જે શાસ્ત્રો છે એમાં તો ઘણી વાતો છે ને ઘણો વિસ્તાર છે. તો કે બીજા બધા જેટલી કોઈ વાતોના વિસ્તાર છે તે બધા આ માર્ગને કહેવા માટે વર્ણવવા માટે ના ભિન્ન ભિન્ન પ્રકારો છે એટલે શૈલી છે. શૈલી એક કદી હોતી નથી, શૈલી અનેક હોય છે. પ્રથમ શૈલી અનેક છે, એક શૈલી હોય એવું બનતું નથી. ઘણી વાર શૈલીમાંથી એક શૈલીનો આગ્રહ રાખનારને બીજી શૈલીનો વાંધો પડે છે અને એમાંથી તકરારને વાદ વિવાદ ઊભા થાય છે. પણ એ વિચારીને નિર્ણય કરી લેવા જેવો છે કે સત્શાસ્ત્રોને વિશે એક જ આચાર્ય ભિન્ન ભિન્ન શાસ્ત્રમાં ભિન્ન ભિન્ન શૈલીથી આત્માને દર્શાવે છે, તો પછી ભિન્ન ભિન્ન આચાર્યોની ભિન્ન ભિન્ન શૈલી હોય તો એમાં કઈ મોટી વાત છે? શૈલી ફરે છે, વસ્તુ એક જ પછી બતાવે છે. તો ભિન્ન ભિન્ન આચાર્યો ભિન્ન ભિન્ન જ્ઞાનીઓની ભિન્ન ભિન્ન શૈલી હોય તો બ્રહ્મા પડવા જેવું કે કોઈ એક શૈલીનો આગ્રહ રાખીને પોતાને ફાવે પોતાને અનુકૂળ પડે એ શૈલીનો આગ્રહ રાખીને બીજી શૈલીનો નિષેધ કરવો એ અણસમજણનો પ્રકાર છે, એ કરવા જેવું નથી. એટલે એ તો પ્રકાર માર્ગ વર્ણનાના પ્રકારો છે, જેટલા વર્ણનાના પ્રકારો છે તેટલા માર્ગ નથી. બધાની અંદર માર્ગ તો એક જ છે, માર્ગ તો બીજવાનો છો
ભગવાન.